अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। दिक्कालाद्यनवच्छिन्ना नन्तचिन्मात्रमूर्तये स्वानुभूत्यैकसाराय नमः शान्ताय तेजसे नमः शान्ताय तेजसे। मुखं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरि यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम्।
श्रीमद् भगवद् गीता नी अंदर भक्ति योग ने मीमांसा करते वक्ते भगवान श्री कृष्ण अर्जुन ने अने अर्जुन द्वारा मानव मात्र ने सुंदर संदेशों रजू करता कण महात्मानस्तु माम पार्थ। हे अर्जुन, मने तेवा पुरुषों भजे छे जेमना आत्माओ महान जे सुसंस्कारों थी संपन्न होय, जेमने नित्यानित्य पदार्थनो सुचारू रूपे विवेक कर्यो होय अने पोताना जीवन में निर्णय कर्यो होय के परमात्मानो साक्षात्कार करवाथी जीवन धन्य अथवा कृतार्थ बने छे। महात्मानस्तु माम पार्थ दैवीं प्रकृतिमाश्रिताः, दैवीं प्रकृतिमाश्रिताः भजत्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् भजन्त्यनन्यमनसो। आवा जे महात्माओ छे ते दैवी संपत्तिथी संपन्न बनीने सर्व प्रकारना सद्गुणों सर्व प्रकारना सद्विचारों ने सत्कर्मोथी संपन्न बनी अने अनन्य चित्तवाला बनीने मने भजे छे। मने ज संसारनो एकमात्र आधार मानीने सूत्रधार समझी मारा चरणों में प्रीति करे छे। ज्ञात्वा भूतादिमव्ययम् अने ते महात्मा पुरुषों जेमने अनन्य भक्ति नी प्राप्ति थई होय छे ते शुं करे छे? तो भगवान श्री कृष्ण चंद्र श्रीमद भगवत गीता में तेनी आगळना श्लोक में ज कहे छे, सततम कीर्तयन्तश्च यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते। आवा जे पुरुषो होय छे ते पुरुषो सतत मारु संकीर्तन करे, सतत मारा गुणों की प्रशस्ति करे, गुणानुवाद गाय छे अने पोताना मन उपर तथा पोतानी इंद्रियों पर पोतानी वाणी पर काबू करता शीखे, संयम साधे छे अने जीवन में दृढ़पणे व्रतों तथा नियमों परिपालन करे छे अने जीव मात्र नी अंदर मारा पवित्र प्रकाश ने पेठी अने प्रेम पूर्वक मने नमस्कार करे छे। अने तेवा भक्तो जे होय छे ते भक्तो कहे छे के मारी साथे नित्य युक्ता आहा नित्य निरंतर जोड़ायेला होय छे अने तेवा पछी मने ज उपासे छे, मारी ज आराधना अथवा तो उपासना करे छे। तो अनन्य भक्तोना केटलाक लक्षणोनी चर्चा श्रीमद भगवद गीताना आ श्लोकनी अंदर भगवान श्री कृष्ण करे। એના ઉપરથી આપણને સમજાય છે કે જ્યારે જીવનની અંદર અનન્ય ભક્તિનો આવિર્ભાવ થાય, જે ભક્તિ દ્વારા ભગવાનની કૃપા જીવનમાં વરસે છે, એવી અનન્ય ભક્તિનો આવિર્ભાવ થાય છે, ત્યારે જીવનની અંદર અન્ય કાંઈ રહેતું નથી. અનન્ય ભક્તિનો અર્થ જ તે થાય, જેની અંદર અન્ય કાંઈ નથી તે અનન્યતા. અન્ય એટલે સંસારના કોઈ પણ પ્રકારના પદાર્થનું આકર્ષણ રહેતું નથી, સંસારના કોઈ પણ પ્રકારના પદાર્થની મમતા અથવા આસક્તિ રહેતી નથી, અનુરક્તિ રહેતી નથી, પ્રીતિ રહેતી નથી. કેવલ પરમાત્માની જ પ્રીતિ, પરમાત્માની જ મમતા અને આસક્તિ જીવનની અંદર શેષ રહે છે. એવી ભક્તિની જે અવસ્થા છે તે ભક્તિની અવસ્થાને અનન્ય ભક્તિ કહેવામાં આવે, જેમાં ભક્ત સંસારના આ લોકના અને પરલોકના કોઈ પણ પ્રકારના પદાર્થોની ચાહના અથવા કામના રાખતો નથી, કેવલ ભગવત દર્શનની જ ઝંખના રાખે છે. જેવી રીતે શ્રીમદ ભાગવતની અંદર પ્રહલાદજીએ કહ્યું ભગવાન નૃસિંહને પ્રાર્થના કરતી વખતે કે પ્રભુ, જીવનની અંદર મારે કોઈ પણ પ્રકારની બીજી વસ્તુની ઈચ્છા નથી, જે જે યોનિમાં મારે જવાનું થાય, જન્મ લેવાનો થાય, તે યોનિની અંદર તમારા ચારુચરણ કમળનો પ્રેમ, તમારા ચારુચરણ કમળની ભક્તિ મને પ્રાપ્ત થાય, એટલું જ હું માગું છું. નાથ યોનિ સહસ્રેશુ યેશુ યેશુ વ્રજામ્યહમ તેષુ તેષ્વચલા ભક્તિ રચ્યુતાસ્તુ સદાત્મી. તમારા ચરણોની અચ્યુત એ અવિનાશી પરમાત્મા ભક્તિ જ હું માગું છું, જે જે યોનિમાં જઉં ત્યાં ત્યાં તે ભક્તિ જ મને આપો. અને તુલસીદાસજીએ જેમ રામાયણની અંદર પ્રાર્થના કરતા કરો, કામિહિ નારી પિયારી જીની લોભી કે જીની નામ તેમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિ રામ. જેવી રીતે કામિને શરીર સુખ સિવાય કાંઈ પણ પ્રિય લાગતું નથી, અથવા લોભીને જેમ ધન સિવાય બીજી કોઈ પણ પ્રકારના પદાર્થની લાલસા હોતી નથી, તેવી રીતે હે રામ તમે મને પ્રિય લાગો. તમારા સિવાય મને સંસારનો કોઈ પણ પ્રકારનો પદાર્થ પ્રિય લાગે નહીં, કોઈ પણ વિષયમાં મારું મન જાય નહીં, આસક્તિ કરે નહીં, આવું હું માગું છું તમારી પાસે. તો ભગવાન એ જ વસ્તુ કહેવા માંગે છે. ભજંતિ અનન્ય મનસા, આ શબ્દ પ્રયોગ ગીતામાં કર્યો, ભજંતિ અનન્ય મનસા. કેવી રીતે ભજે છે ભક્તો? તો કે છે અનન્ય મનસા, એમનું મન અન્ય પદાર્થમાં જતું નથી, એમને અન્ય પદાર્થોની પ્રીતિ રૂચિ અથવા તો આસક્તિ હોતી નથી. અને જ્યારે ભગવાનના ભક્તનું મન કેવલ ભગવાનની ચાહના અથવા કામના કરતું હોય, ત્યારે પછીથી ભગવત દર્શનમાં વિલંબ થતો નથી. એવી ભક્તિ કરવા માટે શરૂઆતમાં સામાન્ય ભક્તિનો આધાર લેવો પડે. મંદિરમાં જવું, તીર્થયાત્રા કરવી, દેવદર્શન કરવા, સ્તુતિ કરવી, સ્તોત્રપાઠ કરવા, સત્સંગનો આધાર લેવો, સંતોની સેવા કરવી, શાસ્ત્ર ગ્રંથો જેમાં ભક્તિના ભાવો ભરેલા હોય તેવા રામાયણ મહાભારત ભાગવત આદિ ગ્રંથોનો અભ્યાસ કરવો, શ્રવણ કરવો અથવા તો મનન કરવું, નામ જપ કરવા, આ જે જુદી જુદી જાતના ભક્તિના આરંભના સાધનો છે, એ આરંભના સાધનો એટલા માટે કહેવામાં આવ્યા કે તે સાધનોનો આધાર લઈ અને જીવ ધીરે ધીરે પોતાની શુદ્ધિ સાધે છે. જ્યાં સુધી શુદ્ધિ સધાય નહીં ત્યાં સુધી સંસારના પદાર્થોનું આકર્ષણ મટે નહીં, ત્યાં સુધી સંસારના વિષયોની રસવૃત્તિનો લોપ થાય નહીં, અને જ્યાં સુધી સંસારના પદાર્થોની રસવૃત્તિનો અંત આવે નહીં ત્યાં સુધી પરમાત્મા તરફ મન એક ધારું વળતું નથી, અખંડ રીતે વળતું નથી. એટલે આ બધા આરંભના સાધનો કહેવામાં આવ્યા. અને આરંભના સાધનોનો આધાર લીધા પછીથી જ્યારે અનન્ય ભક્તિનો આવિર્ભાવ ભક્તના અંતઃકરણની અંદર થાય છે, ત્યારે પછીથી ભક્ત ભગવત દર્શનને માટે આતુર બની જાય છે, અધીરો થઈ જાય છે. એકવાર ઈસુ ખ્રિસ્તને કોઈએ પૂછ્યું હતું કે ભગવાનનું દર્શન ક્યારે થાય? ભક્તિ તો કરીએ છીએ પરંતુ ભગવત દર્શનનો સુવર્ણ સદૃશ લાભ ક્યારે પ્રાપ્ત થાય? ત્યારે ઈસુ ખ્રિસ્તે તેને જવાબ આપ્યો નહોતો. પરંતુ થોડા દિવસો વીતી ગયા
પછી ક્રાઇસ્ટ ઈસુ ખ્રિસ્ત એકવાર નદી કાંઠે ઉભા હતા ત્યાં આગળ તે માણસ આવ્યો એટલે ઈસુ ખ્રિસ્તે તરત જ તે માણસનો હાથ પકડ્યો, હાથ પકડી અને તેને નદીની અંદર લઈ ગયા. ને નદીની અંદર લઈ ગયા પછીથી નદીનો જે પ્રચંડ પાણીનો પ્રવાહ હતો તેની અંદર તેના માથાને ડૂબાડવાની કોશિશ કરવા લાગ્યા. એટલે પેલો માણસ જોરથી ગભરાઈને બૂમ પાડી ઉઠ્યો કે મને મૂકી દો. ઈસુ ખ્રિસ્તે તેને મૂકી દીધો એટલે પેલો માણસ પાણીમાંથી બહાર આવ્યો. તો ક્રાઇસ્ટે કહ્યું કે શું થતું હતું તે વખતે, કોનું સ્મરણ ચાલતું હતું? તો તે માણસે કહ્યું કે તે વખતે બીજા કોનું સ્મરણ ચાલે, પાણીની અંદર હું તો ડૂબવાની અણી પર હતો, ગૂંગળા પણ થઈ ગઈ હતી, પાણી પી જ ગયો હતો, એમ લાગતું હતું કે હવે મરણ પાસે જ છે એટલે બીજું કાંઈ જ યાદ આવતું નહોતું. મરણનો જ ભય લાગ્યા કરતો હતો કે હવે મર્યો કે શું, હવે મને જલ્દી બહાર કાઢે તો સારું એટલે હું બૂમ પાડી ઉઠ્યો હતો. ફરીથી આવું તમે ના કરતા. ત્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જે પ્રશ્ન મને પૂછેલો તે પ્રશ્નનો મેં પ્રત્યુત્તર તમને પ્રદાન કર્યો હતો. જે દિવસે પ્રશ્ન પૂછેલો તે દિવસે મેં જવાબ આપ્યો નહોતો, પણ આજે મને સુયોગ્ય સમય લાગ્યો એટલે મેં તમારા પ્રશ્નનો જવાબ આપ્યો. તો તે ભાઈએ કહ્યું કે આવો જવાબ આપવાનો હોય? તો ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હા, મારી પદ્ધતિ આવી જ છે. તમે મને પૂછેલું કે પરમાત્માનું દર્શન ક્યારે થાય, તો મેં તમને આજે જવાબ આપ્યો કે તમે જ્યારે પાણીમાં ડૂબતા હતા તો તે વખતે તમને બીજું કાંઈ યાદ આવતું નહોતું, ગૂંગળામણનો અનુભવ તમે કરતા હતા, તમારું ચિત્ત આકુલ વ્યાકુલ બની ગયું હતું, તમારો પ્રાણ જાણે શરીરમાંથી હમણાં જ બહાર નીકળી પડશે તેવું તમને લાગ્યા કરતું હતું. તો જ્યારે તમારા જીવનમાં તેવી અવસ્થા પરમાત્માને માટે થાય, જપ કર્યા પછી, તપ કર્યા પછી, યજ્ઞ યાગ કર્યા પછી, કથા શ્રવણ કર્યા પછી, કથાનું કથન કર્યા પછી અંતઃકરણની વિશુદ્ધિ થાય અને પવિત્ર પ્રેમનો પ્રાદુર્ભાવ થાય, પવિત્ર પ્રેમ પરમાત્માને માટેનો પ્રબળ બનતો જાય અને પછી તમને એક દિવસ જીવનમાં એમ લાગે કે હવે રહેવાતું નથી, હવે જીવન નહીં ટકી શકે, હવે ક્યાંય ચેન પડતું જ નથી, હવે કોઈ પણ પ્રકારના વિષયની રસવૃત્તિ જીવનમાં શેષ રહી જ નથી, આવું જ્યારે તમને લાગે ત્યારે પરમાત્માનું દર્શન તમને થશે. એવો એક નિષ્ઠ અનન્ય પ્રેમ પરમાત્માને માટેનો જ્યાં સુધી તમારા જીવનમાં નહીં જાગે ત્યાં સુધી પરમાત્માનું દર્શન થઈ શકે નહીં. તે જ વાત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે, અનન્ય મનસાહ. મન જ્યારે અનન્ય બની જાય, પરમાત્મા સિવાય બીજા કશાયમાં ન જાય, તો પછીથી પરમાત્માનું દર્શન સહેલાઈથી થાય. રામકૃષ્ણ પરમહંસ દેવ પોતાના ભક્તોને અનન્ય મનવાળા એક વ્યક્તિ વિશેષની વાત કરતા કહેતા હતા કે એકવાર એક ચોર ચોરી કરવાને માટે રાજભવનની અંદર પ્રવેશ કરીને ગયો. રાજભવનની અંદર પ્રવેશ કરીને ગયા પછીથી મધ્યરાત્રિના સમયે ચોરને સમજાયું કે મારે રાજ્યભવનના જે ખંડમાંથી બહુમૂલ્ય પદાર્થની સુવર્ણ ઇત્યાદિની ચોરી કરવી છે, તે ખંડની અંદર રાજા અને રાણી બંને જાગ્રત અવસ્થામાં વાત કરી રહ્યા છે, એમાં દીપક પણ બળી રહ્યો છે. એટલે ચોરને થયું કે જ્યાં સુધી રાજા અને રાણીનો વાર્તાલાપ ચાલુ હોય, જ્યાં સુધી રાજા અને રાણી સૂઈ ન જાય, ત્યાં સુધી કેવી રીતે મારાથી આ ખંડમાં પ્રવેશ કરી શકાય અને કેવી રીતે તે ખંડની અંદર જે બહુમૂલ્ય ખજાનો છે તે ખજાનાને હસ્તગત પણ કરી શકાય. એટલે ચોર પ્રતીક્ષા કરતા ખંડની બહાર ઉભો રહ્યો. એ પ્રતીક્ષા કરતો હતો કે રાજા અને રાણીનો વાર્તાલાપ બંધ પડી જાય, બત્તી બુઝાઈ જાય, દીવો બુઝાઈ જાય અને પછીથી ગુપ્ત દ્વાર જે મેં જોયેલું છે તે ગુપ્ત દ્વારને ભેદી અને હું ખંડમાં પ્રવેશ કરું અને ખંડમાં પ્રવેશ કરી અને પછીથી જે સુવર્ણ ઇત્યાદિ ધન છે તે ધનને હસ્તગત કરી અને પલાયન થઈ ગયો. હવે રામકૃષ્ણ પરમહંસ દેવે પોતાના ભક્તોને પૂછ્યું કે તમે તે ચોરની મનોદશાની કલ્પના કરી શકો છો? તે ચોરનું મન ક્યાં હોય? તે ચોરનું મન પેલા ખંડ તરફ જ કેન્દ્રિત થયેલું હોય, તેને બીજા કોઈ પણ પ્રકારના પદાર્થનું સ્મરણ થાય જ નહીં, કોઈ પણ પ્રકારના પદાર્થનું ચિંતન કરવાનો તેની પાસે અવકાશ જ રહે નહીં. એ તો ચોવીસે કલાક જે પણ સમય એને સાંપડ્યો છે તે સમય દરમિયાન પોતાની સમગ્ર શક્તિથી પેલા ખંડ તરફ જ પોતાના મનને કેન્દ્રિત કરી રાખે અને ધ્યાન રાખે કે વાર્તાલાપ પૂરો થયો અથવા ના થયો. એવી રીતે જેને અનન્ય ભક્તિ, અનન્ય પરમાત્માના પ્રેમની પ્રાપ્તિ જીવનમાં થઈ જાય છે, જે જાણી લે છે કે હવે તો ફક્ત વચ્ચે એક દિવાલ જ છે, એક બારણું જ છે, જાણી લે છે આપણી અને પરમાત્માની વચ્ચે, પરમાત્માનું જે પરમધન છે તેની વચ્ચે, પરમાત્માની પરમ કૃપાની વચ્ચે અને આપણી વચ્ચે કેવળ અંતઃકરણની એક મોહની, માયાની, અવિદ્યાની દુર્ભેદ્ય દિવાલ જ બાકી રહેલી છે. આ દિવાલ જો તૂટી જાય, આ દિવાલનું જો ભેદન થઈ જાય, તો પછી આપણે પરમાત્માનું દર્શન કરી શકીએ અને જે મુક્તિનો, પરમાનંદનો, પરમાત્માની પરમ કૃપાનો બહુમૂલ્ય ભંડાર છે, ખજાનો છે, તે ખજાનાને હસ્તગત કરી શકીએ. તો પછી એવો માનવ જેને આ વાત બરાબર સમજાઈ ગઈ છે, જેને ભક્ત કહેવામાં આવે છે, ડેડિકેટેડ સોલ, જેણે પોતાનું સમર્પિત કરી દીધું છે જીવન, જેને સમજાઈ ગયું છે કે પરમાત્મા, પ્રિયતમ પરમાત્મા આપણી સમીપ છે, પ્રાણની પણ પાસે છે, અને તેને પામવાથી જ જીવનમાં સનાતન શાંતિ, જીવનમાં પરમ સુખની અનુભૂતિ થઈ શકે તેમ છે, સર્વ પ્રકારના ક્લેશોમાંથી, બંધનોમાંથી મુક્ત થઈ શકાય તેમ છે. જેને આવો નિશ્ચય થઈ ચૂક્યો છે તે પ્રમાદી બનીને બેસી શકશે ખરો? તે પ્રમાદી બનીને ઊંઘી શકશે ખરો? તે પ્રમાદી બનીને સંસારના વિષયના પદાર્થોનું સેવન કરી ગાફેલ બની શકશે ખરો? તે કોઈ પણ દિવસ પોતાના મનુષ્ય જીવન રૂપે મળેલા બહુમૂલ્ય સમયનો દુરુપયોગ કરશે ખરો? તે તો ક્ષણે ક્ષણનો હિસાબ રાખશે અને ક્ષણે ક્ષણે પ્રતીક્ષા કરશે કે શું કરું જેથી પાસેમાં પાસે જે પરમાત્માનો પરાત્પર પ્રકાશ છે એ પરમાત્માના પ્રકાશનો હું અનુભવ કરી લઉં. શું કરું જેથી વહેલામાં વહેલી તકે મનુષ્ય જીવન ઉપર મરણનો પડદો પડી જાય કામ ચલાવ રીતે, તે પહેલા જ હું પરમાત્માની ઝાંખી કરી શકું, મારા જીવનને ધન્ય બનાવી શકું. અને પછી તે વ્રત કરશે, પછી તે જપ કરશે, પછી તે તપમાં પોતાના મનને લગાડી દેશે, પછી તે પ્રાર્થનાની પરંપરામાં આનંદ લેતો થઈ જશે, નિત્ય નિરંતર ભગવાનને વિનંતી કરશે, અરજી કરશે, પ્રભુ તમે મને દર્શન આપો, મારાથી તો કાંઈ થઈ શકે તેમ નથી, મારામાં તો કાંઈ એટલું જ્ઞાન નથી, મારામાં એટલી અસાધારણ ભક્તિનો ઉદય થયેલો નથી, મારામાં તપ કરવાની, સંયમ સાધવાની પણ શક્તિનો અભાવ છે, હું તો કેવળ તમારો શરણાગત છું, તમે મારા પર કૃપા નહીં કરો તો હું તમારા ગુઢાતિગુઢ રહસ્યને જાણી શકું તેમ નથી. એટલા માટે માતા જેવી રીતે બાળકનો હાથ પકડે છે અને એને આગળ દોરે છે, તેમ તમે મારો હાથ પકડો અને મને તમે આ જીવનરૂપી પંથમાંથી આગળ ને આગળ દોરતા તમારું જે પરમધામ છે, તમારું જે દિવ્ય સ્વરૂપ છે ત્યાં લઈ જાઓ. તમે કૃપા કરશો તો જ મારું કલ્યાણ થઈ શકશે, મારો ઉદ્ધાર થઈ શકશે. આ પ્રમાણે નિત્ય નિરંતર પ્રાર્થના કરતા કરતા, સ્મરણ કરતા કરતા, ચિંતન મનન કરતા કરતા, નિધિધ્યાસન અથવા ધ્યાન કરતા કરતા ભક્ત જેના જીવનમાં પરમાત્માની ભક્તિ, અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે પોતાના સમયને નિર્ગમન કરે છે. તો રામકૃષ્ણદેવ આ રીતે અનન્ય ભક્તનું ઉદાહરણ આપતા અને એમના પોતાના જીવનમાં પણ એવી અનન્યતા દેખાતી હતી. આરંભમાં રામકૃષ્ણદેવ કલકત્તામાં દક્ષિણેશ્વર મંદિરમાં પૂજા કરવાને માટે આવ્યા નહોતા. એમના મોટા ભાઈ રામકુમાર દક્ષિણેશ્વર મંદિરના પૂજારી તરીકે નિયુક્ત થયા હતા. જે મંદિરને રાણી રાસમણી દેવીએ બાંધ્યું હતું એમાં પૂજારી તરીકે એમના મોટા ભાઈ રામકુમાર એમના જન્મસ્થાનમાંથી આવ્યા હતા. એટલે રામકૃષ્ણદેવ તો સ્વાભાવિક રીતે પોતાના ભાઈ પૂજારી હતા એટલે તે સ્થાનમાં રહેવા માટે આવ્યા હતા. પણ રહેતા રહેતા કોઈ કોઈ વાર રામકુમારની સાથે પૂજારી તરીકે કામ પણ કરતા, એમાં મદદ પણ કરતા હતા. અને એમ કરતા કરતા તેમને રસ લાગ્યો એટલે પછી તે જગદંબાનું જે મંદિર હતું તે મંદિરમાં જે મૂર્તિ હતી તે મૂર્તિની અવારનવાર પૂજા કરતા હતા. તો તે પૂજા કરતા કરતા રામકૃષ્ણ દેવને વિચારો ઉદ્ભવતા હતા. આપણે પૂજા તો કરીએ છીએ પણ યાંત્રિક રીતે કરીએ, આપણને કાંઈ વિચારો આવતા નથી. આપણે તો પૂજા કરવાની ખાતર પૂજા કરતા હોઈએ એટલે આપણે વિચારીએ છીએ બહુ ઓછું. આપણે પ્રસાદ પણ ધરીએ ખરા પણ તે ધરવાને ખાતર ધરીએ. આપણે કાંઈ એવો આગ્રહ ના રાખીએ કે આ ધરેલો પ્રસાદ ભગવાન લે તો સારું, આગ્રહ ના રાખીએ. એક બે મિનિટ થાય એટલે પાછો લઈ લઈએ અને પહેલેથી સમજીએ કે આ પ્રસાદ આપણને જ મળવાનો છે, આ પ્રસાદ કાંઈ ભગવાન લેવાના નથી. એમ આપણે પહેલેથી નક્કી જ કરી રાખીએ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભગવાન તો વાસ લે છે, એ કાંઈ પદાર્થ થોડા લે છે. એમ આપણને થયા કરે એટલે ભગવાનને લેવું હોય તો પણ લઈ શકતા નથી. અને ન કરે નારાયણ, અનેક દિવસ જો ભગવાન લે તો હાહાકાર મચી જાય. જેટલા પણ મંદિરો છે ત્યાં હાહાકાર કે ભગવાનને પણ હવે કલિકાળ લાગ્યો એ પણ ખાતા થઈ ગયા. પહેલા તો વાસ જ લેતા હતા, ઘણું સારું હતું, બધું પાછું આવતું, હવે તો ખાવા લાગ્યા એટલે હવે શું ધરવું તે નવેસરથી વિચાર કરજો. અત્યારે તો આપણે ધરીએ છીએ કારણ કે બધું જ પાછું આવે છે, પણ જો ભગવાન બધું જ લઈ લેતા હોય તો બીજે દિવસે ભક્તો વિચાર કરે. અને આપણી ભક્તિ બધી યાંત્રિક કૃત્રિમ, એમાં વિચાર તત્વ બહુ જ ઓછું. ઘણે ઠેકાણે હું જઉં છું, સંસ્થાઓમાં મંદિરોમાં જઉં છું તો ત્યાં આગળ થાળો બોલાતા હોય, થાળો, તો એ થાળો પણ યાંત્રિક જ આપણને લાગે. એક ઠેકાણે એક જમાઈ રાજને ભોજન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યાં આગળ એના જે સાસુ હતા એ બહુ વિનોદી હતા એટલે જમાઈ રાજની આગળ થાળી મૂકી અને પછી સાસુ કહેવા માંડ્યા કે હવે આરોગો રે જમાઈ રાજ મારા ભોજનની થાળી, ગાવા માંડ્યા થાળ બોલી એ રીતે. અને પછી એ તો ગાતા ગાતા બહુ જ સરસ ગાવા માંડ્યા કે આજે તો મેં સરસ મજાનો દૂધપાક બનાવ્યો છે, આજે તો મજાની મેં દડા જેવી પૂરીઓ બનાવી છે, આજે તો મેં ચાર પાંચ જાતના શાક બનાવેલા છે, આજે તો મેં ખમણ ઢોકળા બનાવેલા છે, આજે તો ગરમા ગરમ કઢી બનાવેલી છે. હે જમાઈ રાજ આરોગો રે મારા ભોજનની થાળી. તો જમાઈ રાજ તો થાળી તરફ જોયા જ કરે કારણ કે બાજરીનો રોટલો ને ભાજી એમાં મૂકેલી થાળીમાં. તો કે આ બોલે છે એટલું બધું, એમાંનું કશું દેખાતું નથી, આ તો બાજરીનો રોટલો ને ભાજી જ છે. આખે જમાઈ રાજથી આખરે રહેવાયું નહીં એટલે બોલી ઉઠ્યા કે આ બોલવાનું બંધ કરો, આ તમે બોલો છો એનાથી તો મોંમાં પાણી આવે છે પણ એમાંનું તો કશું આમાં છે. તો કે બોલવાની ટેવ પડી એટલે બોલીએ છીએ. તો કે જે છે તે બોલો ને, કે આરો ગોરે જમાઈ રાજ મારા બાજરીનો રોટલો, આમ કોને મારી બાજરીનું શાક, જે છે તે બોલો, ખોટું શું કામ બોલો છો. તો ઘણે ઠેકાણે આપણે થાળ અર્પણ કરીએ ભગવાનને તો કોઈકના બનાવેલા થાળ રોજ બોલવાની ટેવ પડી ને એટલે આપણે બોલ્યા કરીએ. એટલી બધી વાનગીઓ એમાં આવતી હોય, એટલા બધા પકવાનોના નામ કોકના લખેલા અને ત્યાં આપણે ધર્યું હોય તો કેવળ સાકરિયા જ ધર્યા હોય અથવા તો બદામના દાણા જ ધર્યા હોય અને એમાં તો શિખંડ ને દૂધપાક ને પૂરી ને બધું કેટલું કેટલું થાળમાં હોય તે ભગવાન પણ ટગર ટગર જોયા જ કરે કે આ ભગત તો જુઓ મારે ખાવું હોય તો આમાં નથી, જે મૂક્યું છે તે બોલતો નથી, જે મૂક્યું છે તે આપણે બોલવા ટેવાયેલા જ નથી. કારણ કે બધું જ આપણું આર્ટિફિશિયલ નેચરલ, આપણે વિચાર કરતા જ નથી કે ભક્તિ એક એવી પદ્ધતિ કે પ્રક્રિયા છે જેમાં સ્ટ્રેટ ફોરવર્ડનેસ, એમાં સચ્ચાઈ હોવી જોઈએ, કોઈ પણ જાતનો પડદો ન હોવો જોઈએ આપણી ને પ્રભુની વચ્ચે. આપણે જે ધરીએ છીએ તે જ કહીએ, ભગવાન તો જાણે જ છે. તો ભગવાનની સાથે પણ આ જાતની ઠગવાની પ્રવૃત્તિ આપણે જાણતા નથી છતાં પણ અજાણે પણ લગભગ રોજ મંદિરોમાં કર્યા જ કર્યું. કારણ કે થાળ કોકના બનાવેલા છે અને જેણે બનાવ્યા છે એણે મિષ્ટાનના બધા જ પદાર્થોનો સમાવેશ એ પંક્તિઓમાં કરવામાં બાકી રાખેલો નથી. હવે એ આપણે તો ગાવાના જ રહ્યા ને, હવે એ રીતે કાંઈ મૂકવાનું થોડું છે, આપણે મૂકવાનું કશું નથી, ગાવાનું. પછી આપણે કે ભગવાન તો ચલાવી લેશે બધું, લો ચલાવી લેશે, તો તમે ચલાવી લો. તમને જ્યારે રસોડામાં અમે જમવા બોલાવીએ ત્યારે અમે તમારે માટે ખીચડી શાક બનાવ્યા હોય અને અમે તમને કહીએ પ્રભુ તમારે માટે તે મજાના ચૂરમાના લાડુ બનાવ્યા છો, ગરમ ગરમ ભજીયા આજે તો મૂક્યા છે, ખાજો, ચલાવી લો તમે, ગરમા ગરમ થઈ જાય ત્યાં તો તમે ચર્ચા થઈ જાય આપણી વચ્ચે. ભગવાન શું કામ ચલાવી લે? જયારે એક માણસ ખોટું ચલાવી લેતો નથી, સાધારણ માણસ, તો પછી વિશ્વંભર સૃષ્ટિનો સ્વામી સત્યના આધારે જે સૃષ્ટિને ચલાવે છે, જેના સંસારમાં અસત્ય નામની વસ્તુ નથી, તે શું કામ ચલાવી લે? અને ચલાવે એવું તમે ઈચ્છો છો શું કામ? તમે આ જૂઠાણાને શું કામ ચલાવો છો? તમે સાચું જ કહો. એટલે જે આપણે ધરીએ તે જ આપણે બોલવું જોઈએ. તે પ્રભુ આજે તો મેં સાકરના ગાંગડા જ મૂક્યા છે, એને તમે પકવાન તુલ્ય માનીને આરોગજો પ્રભુ, હ જરૂર આરોગજો. આજે તો મેં આ ફળ જ મૂકેલા છે, તે તમે ગ્રહણ કરજો. પણ મેં હમણાં જ કહ્યું ને કે આપણી ભક્તિ એવો વાઘો સજે છે, એવો સ્વાંગ સજે છે, જેની અંદર કુદરતી નૈસર્ગિક જે આપણા અંતઃકરણનું ભાવનું ઝરણું છે એ દબાઈ જાય છે. ભાવનું ઝરણું બહાર આવતી નથી. રામકૃષ્ણ દેવની ભક્તિ એવી નહોતી, સિદ્ધિ નિખાલસ. એટલે જગદંબાની પ્રતિમા એની જ્યારે પૂજા કરતા ત્યારે કહેતા, માં ખરેખર તમે છો? આ જે મૂર્તિ દેખાય છે તેમાં ખરેખર છો કે પછી મૂર્તિ જડ છે? જો મૂર્તિ જડ હોય એમાં તમે હો જ નહીં તો પછી તમારી પૂજા સેવા કરવાનો કાંઈ અર્થ જ નથી. સમયનો દુરુપયોગ જ છે આ તો નકામ. પણ જો એમાં તમે હો અને અમારી પૂજાનો સ્વીકાર કરતા હો, જો એની અંદર તમે પ્રગટ થઈ શકતા હો, તો તમારી સેવા પૂજા અમે કરીએ, તમારી પ્રાર્થના કરીએ, ગુણગાન ગાઈએ, તમને ભોગ નૈવેદ્ય ધરીએ, આરતી તમારી ઉતારીએ, બધું બરાબર છે. પણ હો જ નહીં તો બધું નકામું છે. તો જો તમે ખરેખર હો તો પછી પ્રગટ થાઓ, તો દર્શન આપો. કેવી રીતે ખબર પડે કે છો? પ્રગટ થાઓ. અને તમે પ્રગટ થાઓ એ માટે અમારા ગજા પ્રમાણે અમે પ્રયત્ન કરીએ છીએ, અમે રડીએ છીએ, અમે પ્રાર્થના કરીએ, પોકાર કરીએ, માં માં કરીને તમારા જપ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. પણ આટલાથી કાંઈ તમે પ્રગટ થશો એવી ગેરંટી અમે આપી શકતા નથી. કારણ કે પ્રગટ થવાનું તો છેવટે તમારા હાથની વાત છે, તમે સ્વતંત્ર છો. તો તમે કૃપા કરો ને, પ્રગટ થાઓ ને, તો અમને શાંતિ મળે, કેટલો બધો આનંદ થઈ જાય. તમારું દેવ દુર્લભ દર્શન અમે કરીએ, સુંદર સુધા સભર સ્વરૂપ જોઈએ, તો કેટલો બધો આનંદ અમને થઈ જાય. માટે તમારું દર્શન આપો. તમારું સુંદર રૂપ બતાવો મુજને, મન મોહન મધુરું. મનને મોહન મોહિત કરનાર મધુર એવું તમારું સ્વરૂપ બતાવો માં. વિશ્વ વિમોહન ત્રિભુવન સુંદર, કોટિ કામ જ્યા ધૂળ, મન મોહન મધુરું. તમારું સુંદર રૂપ બતાવો મુજને, મન મોહન મધુરું. સુંદર સ્વરૂપ મને તમે બતાવો. મધુમય લોચન, તમારી આંખો કેટલી બધી મધુમય છે, એ આંખ તમારી પ્રગટ કરો, મારી સામે ઉઘાડી દો જેથી હું એને જોઈ શકું. જેની અંદર કમળો ખેલેલા છે તેવી તમારી આંખો છે. શત શત કમલન ખીલ્યા જેમાં, એવું બતાવો રૂપ, મન મોહન મધુરું. તમારું સુંદર રૂપ બતાવો મુજને, મન મોહન મધુરું. હૃદય તો તલસે છે, પ્રાણ પોકાર કરે છે, આપણને આવું થતું જ નથી. આપણે તો જઈએ ને ટોપી ઉતારીએ ને પગે લાગીએ ને ઘંટડી વગાડીએ, તે એટલા માટે વગાડે, બે જણા જુએ છે વગાડી વગાડીને ભાઈ પાછા પ્રસાદ મોકલી દો, આ ગાળે આમ માર્યું, આ ગાળે આમ તમે ચવડે, તે ભાઈ સિફતથી માર્યો કે વાગે જ નહીં. એક ભાઈ મારતા, તમે પૂછશું તો કે આ પાપી છું, આમ છું, જરા મારું છું ભગવાન આગળ. તું શું કામ મારો છો? તો જાણે છે શું કામ મારો છો? ક્યારથી મારો છો? તો કે રોજ મારું આ કામ મારવાનું. મેં કહું રોજ મારો છો એટલે જ આવી રીતે મારો, નહીં તો જીવનમાં એક જ વાર જો તમે ગાલે તમાચો માર્યો હોય તો ફૂલી જાય ગાલ, સાચો માર્યો હોય તો ફરીવાર મારવાની જરૂરત જ ન પડે. એક જ વાર અમારી કોઈ પણ ભૂલ થતી મને યાદ આવે છે, બોર્ડિંગમાં છાત્રાલયમાં અમે ભણતા નાના વિદ્યાર્થીઓ તરીકે, અને એક વાર કંઈક ભૂલ થતી તો ગુરુપતિ પાછળથી આવીને કાન પકડીને એવું આંબળે કે અમે ઊંચા થઈ જઈએ, અને પછી એક જ તમાચો કાન પર એ મારતા, ગાલ નહીં, કાન અને ગાલના મધ્ય ભાગમાં ઢુમ અવાજ આવે અને કેટલાય છોકરાઓના ગાલ ફૂલી જતા હતા. એમને અહીંયા આગળ પાટા રૂના બંધાવવા પડતા હતા. એક જ તમાચો, એમ માણસ જો એક જ તમાચો પોતાની ભૂલનો એકરાર કરવા માટે પોતાના ગાલ પર મારે તો રોજ રોજ મારવાની જરૂર છે? પણ જેને દેખાવ કરવો છે એ તો એવો ધીરેથી તમાચો આમ મારે છે, જો ધીરેથી લાવે છે. એ રોજ પછી આવું 25 વાર નાટક કરે મંદિરમાં, ભગવાન પણ જોયા કરે, ટેવાઈ ગયા હોય કે આવ્યો આ કરવાનો, ભગવાન પણ રીઢા થઈ ગયા પછી કે કરવાનો જ આ તો, આને હવે બીજું નવું કઈ કરવાનું નથી, આ જ કર્યા કરવાનું છે. ભગવાન જોયા તો જે કરીએ છીએ ભક્તિને નામે તે સાચું સારું સહજ સ્વાભાવિક કુદરતી નૈસર્ગિક થવું જોઈએ તો પ્રભુ પ્રસન્ન થાય છે. કૃત્રિમ કરીએ ત્યાંથી તો આપણે આગળ વધી શકીએ નહીં. એટલે રામકૃષ્ણ દેવ માને કહેતા, માં તમે ખરેખર જો હો તો દર્શન આપો, મારે તમારા દર્શન કરવા છે, દર્શન આપો. ઘણા ભક્તોએ તમારા દર્શન કર્યા છે શાસ્ત્રો પરથી સમજાય છે, પણ હું જ્યાં સુધી દર્શન નહીં કરું ત્યાં સુધી મને આનંદ કેવી રીતે આવશે? અને પછીથી પ્રાર્થના કર્યા કરતા, રાત્રે જાગીને પ્રાર્થના કરે. ધીરે ધીરે પ્રેમ ભાવ એટલો બધો વધવા માંડ્યો કે ઊંઘવાનું પણ ચાલ્યું ગયું, ભોજન કરવામાંથી પણ મન ઉપરામ થઈ ગયું, કોઈની સાથે બોલવાનું પણ ગમે નહીં, અનન્યતા એટલી બધી વધવા માંડી, જગદંબા સિવાય કાંઈ અન્ય રહ્યું જ નહીં. રહ્યું એના જ ગુણગાન ગાયા કરે, ભક્તોના રચેલા પદ તે ગાયા કરે, હંમેશા જગદંબાના મંદિરમાં જઈ અને આંખમાં આંસુ સાથે જગદંબાને પ્રાર્થના કરે, માં જો હો તો દર્શન આપો, હો તો મારી સાથે વાત કરો, નહીં તો આ મૂર્તિ પૂજા આખી જિંદગી કરવાથી શું ફાયદો છે? જો તમે હો જ નહીં અને આ પથ્થર જ હોય તો પછી શું ફાયદો? જો એની અંદરથી તમે પ્રગટ થઈ શકો તેમ હો તો પ્રગટ. ભગવાને કહ્યું છે ગીતામાં, અજો પિસન્ન વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો પિસન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. હે અર્જુન, હું અજન્મા છું, અવિનાશી અવિકારી પણ છું અને સમસ્ત ભૂતોનો સ્વામી છું, તો પણ મારી જે પ્રકૃતિ છે શક્તિ છે તેનો આધાર લઈને સંભવામી પ્રગટ થઉં છું, હું પ્રગટ થઉં છું, કારણ કે હું સર્વસમર્થ છું માટે મને પ્રગટ થતું કોણ રોકી શકે છે? બોલો, પ્રગટ થઉં છું. આ ઇલેક્ટ્રિસિટી પ્રગટ થાય છે, જુઓ થઈ, ગોળાઓ તો જડ છે કાચના, એમાં ક્યાં ચેતના છે? પણ ઇલેક્ટ્રિસિટી છે ને ચિન્મયી શક્તિ છે, આખી પાવર છે, એની અંદર દાખલ થાય છે તે ગોળાઓ ચળકતા થઈ ગયા, પ્રગટ થઈ ગયા, બોલો પ્રકાશ આપતા થઈ ગયા. ક્યાંક ગોળ દેખાયા ને ક્યાંક લાંબા દેખાયા ને ક્યાંક ધોળા દેખાયા ને ક્યાંક પીળા દેખાયા ને ક્યાંક લીલા દેખાયા, ગોળાઓ. ઇલેક્ટ્રિસિટીનો કોઈ કલર નથી, ગોળાઓનો કલર છે. એ ગોળાઓની અંદર ઇલેક્ટ્રિસિટીનું રિફ્લેક્શન પડ્યું એટલે આ બધું દેખાય. બોલ, ભગવાન એમ કહે છે ગીતામાં કે મારી જે શક્તિ છે, ગોળાઓ છે, મારા પ્રકૃતિ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ, તેનો આધાર લઉં અને એ પ્રકૃતિની અંદર હું દાખલ થઈ જાઉં તો એ ગોળાઓ પ્રકૃતિ ચળકવા લાગે, ક્યાંક કૃષ્ણ રૂપે, ક્યાંક રામ રૂપે, કોઈ જગદંબા રૂપે, શિવ રૂપે પ્રગટ થઈ જાઉં. વાતો કહું, મને પ્રગટ થતો કોઈ રોકતું નથી. જડ છે માઇક, ચેતન નથી, ચિન્મય નથી, પણ અત્યારે ચિન્મય હોય તેવું લાગે છે, કારણ કે એની અંદર તત્વ દાખલ થઈ ગયું છે ઇલેક્ટ્રિસિટીનું. આ કરંટ જો આની અંદર ન હોય તો આ કંઈ કામ નહીં કરી શકે, શબ્દોનો પ્રતિઘોષ નહીં પાડી શકે. એટલે કરંટને આખું શ્રેય જાય છે, કરંટ ઇલેક્ટ્રિસિટીનું. તો એ જે અગ્નિ તત્વ કરતા પણ વધારે સૂક્ષ્મ અને વધારે શક્તિશાળી પરમાત્માની શક્તિ, પરમાત્મ તત્વ છે, એ પરમાત્મ તત્વ જ્યાં પણ દાખલ થઈ જાય છે ત્યાં ચમત્કારો કરી શકે. એ મૂર્તિમાં પણ જો દાખલ થઈ જાય તો હાલવા માંડે મૂર્તિ, બોલવા માંડે મૂર્તિ, વાત કરવા માંડે, પ્રકાશવાળી થવા માંડે. ભક્તને આ વિશ્વાસ હોય છે કે મૂર્તિ જડ નથી, એ શરૂઆત જ ત્યાંથી કરે. મૂર્તિ જળ છે ત્યાંથી જો તમે શરૂઆત કરો તો આટલી બધી મહેનત કરીને શા માટે ભારતથી મંગાવો છો? કંઈ જરૂર છે? શા માટે પૈસા બરબાદ કરો છો? એટલા પૈસા તમે બીજાની સેવામાં વાપરો ને. તમારા દેશની અંદર અથવા અહીંયા જ કોઈ સ્કૂલ કરો, પુસ્તકાલય વસાવો, દવાખાનું કરો, ગમે તે કરો, સારા કામમાં વાપરી શકશો. તમે જો એમ જાણો છો કે આ જળ છે તો પછી નકામો ઠઠારો કરો છો ને, કેટલા બધા ડોલર એની પાછળ ખર્ચો, અને ન કરે નારાયણ, અને આવીને કોઈનો હાથ ભાગ્યો ને કોઈનો પગ ભાગ્યો તો બીજી વાર પાછા મંગાવો. લો, મને ઘણાએ પૂછ્યું કે હાથ પગ ભાગ્યો હોય તો શું કરવું? મેં કહ્યું તમારા સાસુ સસરા જમાઈ ભાઈ એનો હાથ પગ ભાગે તો શું કરો? બદલી નાખો છો? બીજા જમાઈને બોલાવો છો ભારતમાંથી? શું કરો? તો કે ભાઈ તો અમે પ્લાસ્ટર કરાવીએ. તમે કોઈ કરાવો ને ત્યાં? લો, ભાગે કરો, કેમ વાંધો આવ્યો કાંઈ? તે વિચારમાં પડી ગયા. મેં કહ્યું તમારા જમાઈને બદલતા હોય તો બદલો, આપણા હાથ પગ તો ભાગે છે, આપણે સરખી રીતે કામ કરાવીએ, પણ આપણી ભાવના ભાગી જાય છે એટલે મૂર્તિઓ બદલવી પડે છે. જેની ભાવના નથી ભાગી એને તો બધું ચાલે છે, પણ જેની શ્રદ્ધા ખંડિત થઈ ગઈ કલાશ, એને માટે તો કંઈ કહેવાનું નથી, પછી એ કામ આગળ નહીં ચાલી શકે. આપણે મૂર્તિને જો જડ માનતા હોઈએ તો પછી એને લાવવાનો અર્થ જ શું છે? શું કામ એની પ્રતિષ્ઠા કરવી? શા માટે? પણ મૂર્તિ જડ હોય તો પણ એની અંદર રહેનારી ચેતના, એની અંદર રહેનારો કરંટ, એ જળ નથી. એની આપણે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી છે. મંત્રોચ્ચાર, વેદના મંત્રોચ્ચારો સાથે પ્રતિષ્ઠા થાય, હવનાદિ થાય છે, એટલે એની અંદર એક પ્રકારનું પ્રાણ તત્વ આવી જાય છે. અને જો તમારી અંદર ભક્તિ હોય, તમારી અંદર પ્રીતિ હોય, તો તે મૂર્તિ તમારે માટે મહાન માધ્યમ, પરમાત્માનું પ્રતિનિધિત્વ કરનારી વસ્તુ થઈ જાય. તે તમારી પ્રાર્થનાઓને સાંભળે, જવાબો આપે, બધું જ કરે, દર્શન પણ આપે. જો તમારામાં શ્રદ્ધા હોય તો, અને શ્રદ્ધા ન હોય તો કાંઈ પણ. સાક્ષાત પરમાત્મા તમારી સામે આવે ને તમને કહે કે હું પરમાત્મા છું, તો કે કાર્ડ બતાવો, પરમાત્મા છું એની ખબર શું પડે? સાક્ષી લઈ આવો બે ચાર. એ કે ભાઈ હું પરમાત્મા છું, તો કે એમ કંઈ મને, એમ તો હજારો પરમાત્માઓ પોતે આવીને કે હું પરમાત્મા છું, તો તમે નહીં ઓળખી શકો, સાક્ષાત આવશે તો. પણ જો શ્રદ્ધા હશે તો તમે બધું કામ કરી શકો. એટલે ભક્તિ આખી શ્રદ્ધાનો વિષય છે, અને શ્રદ્ધાની પાછળ પ્રીતિ છે. પ્રીતિ વધતી ચાલે છે તેમ શ્રદ્ધા વધતી ચાલે છે, અને શ્રદ્ધાને પ્રીતિ બે પાંખથી આ ભક્તિરૂપી પંખી ઉડે છે, તે પરમાત્મા સુધી આપણને લઈ જાય. તો રામકૃષ્ણ દેવમાં આવી શ્રદ્ધા હતી, એ માનતા હતા કે મૂર્તિ જળ નથી. આની પાછળ મા છે, જગદંબા છે. જગદંબાનું સ્વરૂપ છે આની અંદર તો, અને જો આપણે ભાવથી ભજીએ તો તે દર્શન આવી શકે. એટલે ઘણીવાર રામકૃષ્ણદેવ જગદંબાના મંદિરમાં અગરબત્તી સળગતી હોય તે લઈ, અને કાલી માતા હતા, જગદંબા હતા, તેના નાક આગળ મૂકતા કે આ સૂંઘી શકે છે, ખાવાનું લઈને ધરતા એના મોઢા આગળ કે આ ભોજન કરે, માં ખાઓ ખાઓ, જોતા કે આ ખાઈ શકે છે, અને ન ખાય ત્યારે પોતે પણ ન ખાય કે તમે ન ખાવ તો હું પણ નહીં ખાઉં. શા માટે નથી ખાતા? શું રીસ ચડી છે મારા પર? તમે ભોજન કરો, મને શ્રદ્ધા થઈ જાય કે તમે છો, હું જગતને કહી શકું પછી કે છે પ્રભુ, દર્શન થઈ શકે. મેં જ નહીં કર્યું હોય તો હું જગતને શું કહીશ? અને કહીશ તો પણ જે હું કહીશ એ મારા કથનની પાછળ આત્મવિશ્વાસનો તો રણકો હશે જ નહીં, પછી બીજાના પર શું પ્રભાવ પડશે? ખૂબ પ્રાર્થના કરતા, અનન્ય ભાવથી 24 કલાક પ્રાર્થના કરવા લાગી, અને એમ કરતા કરતા વર્ષો વીતી ગયા. ત્યારે એક દિવસ એમને થઈ ગયું કે હજુ પણ જગદંબાના દર્શન તો થયા નહીં. એટલે પછી જગદંબાના મંદિરમાં એક દિવસ ઉભા હતા, ત્યાં તલવાર લટકતી જોઈ દિવાલ પર, એ તલવારને લીધી વિચાર કર્યો કે હવે તો મારા શરીરને પણ મારે રાખવું નથી, શરીરનું પણ બલિદાન આપવું. શરીર રાખીને શું કરવું? જે શરીરથી પરમાત્માનું દર્શન ન થાય તે શરીર રહે તો શું, ના રહે તો શું. એટલે તલવાર લઈને પોતાના મસ્તિષ્કને ધડથી અલગ કરવાની પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરી. ત્યાં જ મૂર્તિની અંદરથી દિવ્ય પ્રકાશ થયો, અને તે દિવ્ય પ્રકાશની પાછળથી મા જગદંબા દિવ્ય સ્વરૂપવાળા પ્રગટ થઈ ગયા. બોલ્યા, આટલું બધું ગાંડપણ મારે માટે? અને રામકૃષ્ણ પરમહંસ દેવના હાથમાંથી તલવાર લઈ લીધી. એ દિવ્ય સ્વરૂપ જોઈને રામકૃષ્ણ પરમહંસદેવ ત્યાં જ બેહોશ થઈ ગયા. તે જો કેટલાય વખત પછી જ્યારે રામકૃષ્ણ પરમહંસદેવને ભાન આવ્યું ત્યારે જોયું તો જેવી પહેલા મૂર્તિ હતી તેવી જ હતી, તલવાર નીચે પડેલી, પણ પોતે દર્શન કરી લીધું, ખલાસ કરી લીધું. શાસ્ત્રોમાં વાંચ્યું હોય એક પ્રકારનું હોય છે, સાંભળ્યું હોય બીજી જાતનું હોય છે, જોયું હોય ત્રીજી જાતનું. આપણે ગાઈડમાં વાંચ્યું ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, કેનેડા છે, હવે આપણે આવ્યા નથી તો આપણને શું એટલી બધી ખબર પડે? નકશામાં જોયું, માસ્તરે ભણાવ્યું તે શીખ્યા, પણ જોયા પછીથી જે પ્રતીતિ થાય છે એ પ્રતીતિ તો જુદી જ હોય, અને પ્રતીતિ જન્ય જે જ્ઞાન છે તે જ્ઞાન જુદું છે. એટલે વેદના ઋષિઓએ કહ્યું, વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતઃ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. વેદાહમેતમ પુરુષમ મહાંતમ, એ જે મહાન પરમ પુરુષ પરમાત્મા છે તેનો સાક્ષાત્કાર અમે કરેલો છે. વેદ અહમ વેદ, હું જાણું છું તે પરમાત્મા કે જે અંધકારથી અવિદ્યારૂપી અંધકારથી પર છે, અને તે પરમાત્માને જાણવાથી સર્વ પ્રકારના બંધનોમાંથી અશાંતિમાંથી માનવ મુક્તિ મેળવી શકે, પોતાના જીવનનું કલ્યાણ કરી શકે. તો રામકૃષ્ણ દેવે જોઈ લીધું. જોનારા તો બહુ જ ઓછા જગતની અંદર, જોવા માટે તપવું પડે, જોવા માટે ભજવું પડે, જોવા માટે રડવું પડે, જોવા માટે ઉજાગરા કરવા પડે, દિવસો સુધી વ્યાકુળ બનવું પડે, આકુળ બનવું પડે, ત્યારે પ્રભુને જોવાય. બોલવામાં એટલો શ્રમ પડતો નથી, બોલવામાં તો આ શાસ્ત્રમાંથી આ બોલ્યા, ના શાસ્ત્રમાંથી આ બોલ્યા, જરા બોલવાની શક્તિ સારી, ઓરેટરી જોઈએ બહુ સારી, એવા તો પ્રોફેસરો કેટલું બધું બોલે છે, ધડાધડ તમે જોયા છો શું બોલે છે. પણ કરવું એક વાત છે, બોલવું બીજી વાત છે, બીજાને કેવું એક વાત, પોતે તે પ્રમાણે ચાલવું વળી જુદી જ વાત છે. તો જે ચાલે છે કરે છે તે પામી શકે છે. નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તે ન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુષ્વામ. મુંડક ઉપનિષદની અંદર ઋષિ કહે છે કે આ પરમાત્મા છે તે પ્રવચનથી પ્રાપ્ત થતા નથી, બુદ્ધિશક્તિથી બૌદ્ધિક પ્રતિભાથી પ્રાપ્ત થતા નથી, ન મેધયા ન બહુના શ્રુતેન, ઘણું બોલવા અને સાંભળવાથી પણ પ્રાપ્ત થતા નથી. યમે વૈષ્ણવ વૃણુતે તે ન લભ્યા, જે આ પરમાત્માને વરે છે, આ વિશાળ વિશ્વના સ્વયંવરમાં આવીને જે પોતાના અંતઃકરણની વરમાળા પરમાત્માને આરોપી દે છે, એના જ થવાનો દ્રઢ નિશ્ચય કરે છે, એને જ ભજે છે, એને જ સર્વસમર્પણ કરીને તેના જ ભક્ત બનવાનો સંકલ્પ કરે છે, તેને મળે છે પરમાત્મા. તો તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુષ્વામ, પરમાત્મા તેને પછી બદલામાં પસંદ કરે છે. તો વરવું તો બહુ અઘરું ભાઈ, વરવાનું બહુ જ અઘરું. હું જ્યારે દક્ષિણેશ્વરમાં ગયેલો સૌથી પ્રથમ, ત્યારે મને એમ થયેલું કે આવી ભક્તિ, અનન્ય ભક્તિ રામકૃષ્ણ દેવની, રાત દિવસ માં જપ કરે અને એમની આંખમાંથી પ્રેમાશ્રુનો પ્રવાહ ચાલ્યા જ કરે, કેટલી બધી અવસ્થા ઊંચી ગણાય. તો હું પોતે જ્યારે ત્યાં રહેતો હતો દક્ષિણેશ્વરમાં, અને દક્ષિણેશ્વરમાં પંચવટી નામનું સ્થાન છે, એ પંચવટી સ્થાનની પાસે નાનકડું શિવાલય, એ શિવાલયના ઓટલા પર બેસતો હતો, ત્યારે ત્યાં મારી પાસે એક સંત પુરુષ અચાનક આવ્યા. અચાનક મને કાંઈ એમનો પરિચય પણ નહીં, એમને કદાચ મારો પરિચય હશે પણ મને કાંઈ પરિચય નહીં. તો તે મારી પાસે આવ્યા અને મારી પાસે આવીને ઓટલા પર મારી સામે જ બેઠા. લાલ રંગના કપડા એમણે પહેર્યા હતા. હવે એમની આંખમાંથી આંસુ ટપક્યા, કાંઈ જ બોલે નહીં. થોડે થોડે વખતે માં બસ આટલું જ બોલે, અને માં બોલે એની સાથે એમની આંખમાંથી અશ્રુપાત થયા, મારી તરફ જોયા જ કરે. થોડા વખત પછી ઉભા થયા, વળી પાછા ચાલ્યા, તો પંચવટીથી રામકૃષ્ણ પરમહંસદેવ રહેતા તે સ્થાન ઓરડો હજુ પણ ભક્તોના દર્શન માટે ઉગાડો રાખવામાં આવે છે. ત્યાં રામકૃષ્ણ પરમહંસદેવના પલંગો બે ખાટ, રામકૃષ્ણ પરમહંસદેવ વાપરતા તે વાસણ, એમની ચાદરો, બધું એવું જ રાખવામાં આવેલું છે. એ ઓરડામાં બેસીને આપણે ધ્યાન કરી શકીએ, જપ કરી શકીએ, બધું કરી શકીએ તેમ છે. તો તે તરફ એ જતા સંત વળી પાછા પંચવટી તરફ આવતા મારી તરફને આવીને પાછા બેસતા. માં 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 બોલે એની આંખમાં ત્યાં શું ચાલ્યા કરે, બીજું કશું જ બોલતા નહીં. તો મેં એમને દિવસે અને રાત્રે ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી જોયા એ જગ્યામાં. રાત્રે તો ત્યાં કોઈ રહેતું જ નહોતું. દક્ષિણેશ્વરમાં રાત્રે રહેવાની કોઈને રજા નહીં. બોલો, ત્રષ્ટિઓ એમ કહેતા કે એકવાર એક સંતને રાખેલા તો એ ચોરી કરીને મંદિરમાંથી જતા રહ્યા. ત્યારથી એમણે કાયદો કર્યો કે રાત્રે કોઈને રાખવા. તો મને તો ત્રષ્ટિની વિશેષ કૃપા થઈ, એક ત્રષ્ટિની. એટલે એમણે કહ્યું કે આપણે ત્રષ્ટિ મંડળમાં આ વાત મૂકવાની જરૂર નથી, તમે અહીંયા રહો, કાંઈ વાંધો નહીં, જેટલું રહેવું એટલું રહેજો. એટલે હું રાત દિવસ ત્યાં રહેતો હતો, ને તો રાત્રે કોઈને રહેવા દેતા નથી. ચોકીદારો રાત્રે બધે જ ફરે અને માણસોને બહાર કાઢે છે મંદિર બંધ થાય પછીથી. તો આ સંત રાત્રે પણ ત્યાં અટા મારતા અને તે વખતે પણ માં માં બોલ્યા જ કરે. હું પણ આખી રાત સૂતો નહીં અને એમને પણ હું સૂતેલા જોતો નહોતો. તો રામકૃષ્ણદેવ જાણ્યો કે મને બતાવતા હતા આ સંતને મોકલીને કે અનન્ય ભક્તિ જ્યારે માનવના જીવનમાં ઉદ્ભવે છે ત્યારે સ્થિતિ કેવી થઈ જાય છે. ત્યારે માનવ પરમાત્માને માટે આતુર બની જાય છે, વ્યાકુળ બની જાય છે. એને તે સિવાય કાંઈ ગમતું જ નથી, ચેન પડતું જ નથી, એવી એની સ્થિતિ થઈ જાય. અને એવી સ્થિતિ થઈ જાય ત્યારે ભગવાન દૂર રહી શકતા. આપણને એમ થાય કે એ તો પછી આપણે સંસારમાં તો રહી શકીએ જ નહીં, પછી તો આપણે કોઈ સંસારનું કામ તો કરી જ ના શકીએ ને. આવી ભૂમિકા જ્યારે થાય ત્યારે, જ્યારે એવી ભૂમિકા થાય ત્યારે પછી સંસારના કામો આપોઆપ છૂટી જાય છે. આપોઆપ, જેમ સુકાયેલા પાંદડા ઝાડ પરથી આપોઆપ નીચે ખરી પડે, એમને તોડવા પડતા નથી, તેમ આપણી પ્રવૃત્તિઓ આપોઆપ ઓછી થઈ જાય છે અને આપણું મન કેવલ પરમાત્મા તરફ જ, પાણીનું ઝરણું નદી તરફ દોડે તેમ દોડતું બની જાય છે, એની અંદર આતુરતા થઈ જાય છે. પણ એનો અર્થ એવો નહીં કે આપણે સંસાર છોડીએ તો જ અનન્ય ભક્તિ આપણી અંદર આવી શકે, અથવા અનન્ય ભક્તિ જાગે પછી આપણે સંસાર છોડવો જ પડે, તેવું કાંઈ નથી. ભક્ત સંસારમાં રહેતો પણ હોય, ભક્ત કામ કરતો પણ હોય, છતાં એનું મન કામમાં ન હોય, એનું મન ભગવાનમાં, એનું ધ્યાન ભગવાનમાં, એ સંકીર્તન ભગવાનનું કરતો હોય સંસારમાં રહીને, આમ પણ બની શકે. એવા પણ કેટલાક ભક્તો આપણે ત્યાં થઈ ગયા છે જે સંસારમાં રહીને સર્વ પ્રકારના કાર્યો કરતા કરતા પણ અલિપ્ત. કબીર સાહેબની વાતો આપણે જાણીએ જ છીએ, પોતે કાર્ય કરતા, વણકર તરીકેનું કાર્ય કરતા એમ કહેવાય છે, અને છતાં લોકોને ઉપદેશ પ્રદાન કરતા. છતાં નામદેવ જેવા ભક્તોની વાત આપણે વાંચીએ છીએ, રવિદાસ જેવા ભક્તોની વાત વાંચીએ છીએ, ઘરમાં તુકારામ જેવા ભક્તોની વાત વાંચીએ છીએ, ઘરમાં સ્ત્રીની વચ્ચે, સંતાનોની વચ્ચે રહીને પણ પોતાના મનને પ્રભુની અંદર રાખ. હમણાં જ આપણા જમાનામાં ભક્તો થઈ ગયા, મહાત્મા ગાંધીજી થઈ ગયા, મહાન ભક્ત પુરુષ. બોલો, ભારતના બધા પ્રશ્નોમાં રસ લેતા, રાજકારણમાં પણ, અને તે છતાં પણ એમનું મન પ્રભુમાં રહેતું. એ કહેતા હું રામનું કામ કરું છું, આ રામનું જ કામ, ભગવાન રામના ભગવાનનું દર્શન કરવું, સત્યનો સાક્ષાત્કાર કરવો, એ મારો સંકલ્પ છે. ઘણા લોકો એમને કહેતા કે હિમાલય જાઓ, તમારું અહીં શું કામ? તો કે જે દિવસે મને એમ લાગશે કે હિમાલય જવાનું છે તે દિવસે જઈશ, બાકી તો મને હિમાલય બધે દેખાય જ છે. એકવાર ગયા હતા હિમાલય, ત્યાંથી પાછા આવ્યા, કારણ કે ત્યાં એને વિચાર આવ્યો કે તારી શાંતિ માટે, તારી મુક્તિ માટે તું અહીં આવીને બેઠો. કરોડો માણસો ભારતના જે બંધાયેલા છે, દિન દુઃખી પછાત અવસ્થામાં જીવે છે, એમની શાંતિને માટે તો પુરુષાર્થ કર. એટલે ગાંધીજી આવે ત્યાં, પછી પાછા લોકસેવાના ક્ષેત્રમાં પડ્યા, સેવાથી ખરડાયા નહીં, સેવાના ક્ષેત્રમાં પડ્યા. છતાં પણ ક્ષેત્રના દોષો એમને લાગ્યા નહીં, સત્યના જ આગ્રહી રહ્યા, અહિંસાના જ હિમાયતી રહ્યા, નિર્ભયતાને પ્રેમની જ મૂર્તિ તરીકે પોતાના જીવનને પોતે પસાર કરી શક્યા. અને ગમે તેટલી પ્રવૃત્તિ હોય તો પણ રોજ વહેલી સવારે ઉઠીને પ્રાર્થના કરવાની, રોજ સાંજના પ્રાર્થના કરવાની, નિયમ એટલે નિયમ. વાઇસરોયને મળવાનું હોય તો પણ પ્રાર્થનાનો નિયમ વચ્ચે ના આવવો જોઈએ, તે તો કરવાનું જ, પોતાનું આત્મનિરીક્ષણ કરવાનું જ. કે હું તો ઘણો નાનો માણસ છું, પણ પરમાત્માની કૃપા પામવા માટે મેં સંકલ્પ કરેલો છે અને હું ઈચ્છું છું કે આ જન્મમાં મને પરમાત્માની કૃપા મળે. કેટલી બધી નમ્રતા, કેટલી બધી નમ્રતા કે હું કર્મ કરું છું પણ કર્મ મારી માટે સાધના છે, ભક્તિ છે. આ કર્મ કરતા કરતા મારા અંતઃકરણની શુદ્ધિ સદાય છે. કર્મ કરતા કરતા કરોડો દેશવાસીઓની સાથે હું મારી આત્માનો સંબંધ સાધી શકું છું, એકાત્મતાનો અનુભવ કરી શકું છું. મને સંતોષ થાય છે કે હું કેવળ મારી શાંતિ માટે જીવતો નથી, મારી મુક્તિ માટે શ્વાસ લેતો નથી, કરોડો દેશવાસીઓની શાંતિ, કરોડો દેશવાસીઓને ગુલામીના બંધનોમાંથી મુક્ત કરવાને માટે હું કંઈક કરી રહ્યો છું, એટલો મને સંતોષ થાય છે. કે મારી ભક્તિ એકલ પેટા વૃત્તિ નથી, વ્યક્તિગત મોક્ષ માટે નથી, સમષ્ટિગત સમુન્નતિને માટે છે, આમ ગાંધીજી કહેતા. અને પોતાની પ્રાર્થનાઓમાં વારંવાર ભજન ગવડાવતા. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, એમને બહુ જ પ્રિય હતું એ પદ. અને તેની અંદર જે આદર્શ ભક્તના લક્ષણો છે તે લક્ષણો પોતાના જીવનની અંદર આવે ઉતરે એને માટે પોતે સાવચેત રહેતા હતા, જાગૃત રહેતા હતા ગાંધીજી. તો ભક્તિ કાંઈ જંગલમાં જ થાય, ભક્તિ કાંઈ સરિતાના તટ પ્રદેશ પર જ થાય અને લોસ એન્જલિસમાં ન થાય તેવું નથી. ભક્તિ ઓલિવુડમાંય થાય, ભક્તિ હિમાલયમાંય થાય. કરવાની વૃત્તિ જોઈએ, એ કરવાની વૃત્તિ હોય તો બધે જ થાય છે, અને કરવાની વૃત્તિ ના હોય તો માણસને એવરેસ્ટ શિખર પર હિમાલયમાં મૂકીએ ત્યાં પણ ઊંઘી જાય, બગાસા જ ખાય, ત્યાં પણ ઊંધા જ ધંધા કરે. કારણ કે કરવાની તો મનથી છે ને ભક્તિ, મનને કેળવવાનું છે. મનની વૃત્તિ પરમાત્મા તરફ વળવા માંડે વિષયોને બદલે ત્યારે ભક્તિ થઈ જાય છે. તો રામકૃષ્ણ પરમહંસ દેવ આ રીતે પોતાના મનને પરમાત્મા તરફ અભિમુખ કરી જગદંબાના દર્શને પરમાત્માને મા કહેતા હતા કે ભાઈ મા જલ્દી પ્રસન્ન થઈ જાય. ઘણા છોકરાઓને આપણે જોઈએ છીએ પિતાની પાસે જઈને કોઈ વસ્તુની માગણી કરે તો પિતા બહુ દાદ જલ્દી આપતા નથી, પણ માની પાસે જઈને તે જ વાત કહે તો પછી મા કે ઠીક છે હું અપાવીશ, અને પછી એ પપ્પાને સિફારિશ કરે મમ્મી, એટલે પપ્પો પછી તે કામ કરે, બહુ વિલંબ ન કરે, મમ્મીને ખાતર કરે, છોકરાને ખાતર ન કરે, મમ્મીને ખુશ કરવાની. એટલે સારું લે ભાઈ તું આટલું બધું કહે છે, તું દરેક વખતે છોકરાઓનો પક્ષ લે છે, ચાલ આટલો વખત હવે તું ફરી પક્ષ ના લેતી, હા ચાલ પહેરી લે કપડા ફરવા જઈએ. એટલે પોતાની પત્નીને રાજી કરવા માટે છોકરાનું કામ પપ્પા. બહુ જ ઓછા પપ્પા એવા હોય કે જે સીધે સીધા કામ કરે વાયા મેળ્યા સિવાય મમ્મીના, એવા તો બહુ ઓછા પપ્પા હોય સંસારની અંદર. એટલે આપણા શાસ્ત્રો કહે છે કે માં એનું દિલ પ્રેમમય, એનું દિલ કરુણાથી ભરેલું, એ જલ્દી પ્રસન્ન થાય. ગમે તેટલા અપરાધો તમે કરો તો પણ ક્ષમા કરે, અને પુત્ર પોતાનો દુઃખી હોય, પછાત હોય, દીન હોય તો પણ પ્રાર્થના કરે, એનું હંમેશા સારું જ તાકે કે મારા પુત્રનું સારું થજો. ગમે તેવો દુર્વ્યવહાર પુત્ર કરતો હોય તો પણ એ કોઈ દિવસ પુત્રનું અમંગલ તાકી શકે નહીં, અમંગલ ઈચ્છી શકે નહીં. આવો પ્રેમનો દરિયો માતાના દિલની અંદર, મમત્વનો દરિયો મેરામણ ઉછળતો હોય છે. એટલે પરમાત્માને ઘણા ભક્તો માં કહે છે, માના જેવું દેવ છે, અને એને ભજે, કોઈ પણ રૂપે ભજે છે, મા રૂપે ભજે છે, પિતા રૂપે ભજે છે, કોઈ પણ રૂપે એને ભજે છે. ભજવું તે ભક્તિ છે, અને તે ભજવાનું જ્યારે અખંડ ચાલે પછી એકદમ અનવરત બની જાય, એમાં આતુરતા પેદા થઈ જાય, ત્યારે એ ભક્તિ પરા બની જાય, પરાભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ. પ્રેમ સિવાય એમાં કંઈ રહે છે નહીં. તમે જુઓ પૂનમનો ચંદ્ર આકાશમાં ઉગતો હોય અને સમુદ્રને કાંઠે જઈને તમે ઉભા રહો તો પૂનમનો ચંદ્ર જ્યારે આકાશમાં ઉગ્યો હોય ત્યારે તેના કિરણો સમુદ્રના કિરણોનો સ્પર્શ કરે, સમુદ્રના તરંગોને અડે, અને તેની જે અસરો ઊભી થાય છે સમુદ્રની અંદર, તે અસરોને તમે જુઓ, તરંગો તોફાની બનતા જાય છે, ઉછળકૂદ મચાવતા જાય છે, વધારે ને વધારે ઊંચા થતા જાય છે. જાણે કે તરંગો એમ ઈચ્છે છે કે ચંદ્રના કિરણોને અમારી અંદર સમાવી દે. સાગર ઉછાળા મારે છે, ચંદ્ર આકાશમાં છે, સમુદ્ર ધરતી પર છે. સમુદ્રને એમ જાણે કે થાય છે કે હું સાગરને ચંદ્રને જઈને મળું, આલિંગન આપી દઉં. આ અનન્ય ભક્તિ છે. માનવ સંસારમાં છે, પ્રભુ એનાથી દૂર છે, હજુ એને પ્રભુની ખબર નથી, અંતરના અંતરતમની અંદર તેરે સાહિબ હૈ ઘટમાહી, બહાર નહીં નાખ્યું ખોલે, અંદર ઘટમાં ઘટોઘટમાં અંદર પ્રભુ છે, પણ હજુ એ પ્રભુ દેખાયા નથી ભક્તને, એને મળવા માટે ભક્ત આતુર બની ગયો છે, તે સમુદ્રની પેઠે ઉછાળા કરે છે, એના જપ કરે છે, એનું ધ્યાન ધરે છે, એની પ્રાર્થના કરે છે, એના દર્શનને માટે કાકલુદી ભરી અરજો કરે છે, અને એના પરિણામે પછી ભક્તને ભગવાનનું દર્શન મેળાપ થઈ જાય છે, આનંદ આનંદ પછી એના જીવનની અંદર થઈ જાય છે. તો આ અનન્ય ભક્તિ જેના જીવનમાં જાગ્રત થાય તે ભક્ત ભગવાનને પોતાનું સમર્પે છે. ગઈકાલે આપણે કહ્યું હતું ગીતામાં કે અર્જુને પોતાના રથના સારથી તરીકે ભગવાન કૃષ્ણને પસંદ કર્યા. એમ ભક્ત શું કરે છે? પોતાના જીવનરૂપી રથના સારથી તરીકે ભગવાનને પસંદ કરે. જ્યારે જ્યારે માર્ગદર્શનની આવશ્યકતા હોય, જ્યારે જ્યારે કોઈ સલાહ માગવાની હોય, પથ પ્રદર્શન જોઈતું હોય, ત્યારે ભક્ત આ ભગવાનને જ પ્રાર્થે, એના જીવનના સારથી છે. ગીતા આપણને પૂછે છે કે તમે તમારા જીવનના સારથી તરીકે ભગવાનને પસંદ કર્યા? અર્જુને તો પસંદ કર્યા. તમે જો ભગવાનને પસંદ કર્યા હશે તો આ જે તમારા જીવનનો જટિલ જંગ છે, મહાભારત છે, તેમાં તમે વિજયી બની જવા, એ ભગવાનની કૃપા તમારા પર વરસશે અને એના પરિણામે તમારું જીવન સુખી બનશે. આવતીકાલે આપણે તે મુદ્દા ઉપર વાર્તાલાપ કરીશું. જીવન રથનું સારથી પદ ભક્ત ભગવાનને અર્જુનની પેઠે સુપ્રત કરે છે તે મુદ્દા પર આવતીકાલે આપણે વાર્તાલાપ કરીશું. હવે માં સર્વેશ્વરી ભજન સંભળાવશે.
પ્રભુ મને પાજો રે, પ્રેમનો પ્યારો.
રઘુનંદન જય ઘનશ્યામ
જય રઘુનંદન જય ઘનશ્યામ
મુરલી મનોહર રાધે શ્યામ
મુરલી મનોહર રાધે શ્યામ
શ્રી રામ જય જય રામ
શ્રી રામ જય
સીતારામ સીતારામ ભજ પ્યારે
સીતારામ સીતારામ ભજ પ્યારે
નહીં જન્મ વારંવારે
નહીં જન્મ વારંવારે
રાતે નિદ્રા દિવસે કામ
રાતે
ભજશો શ્રી ભગવાન
ક્યારે ભજશો શ્રી ભગવાન
જય રામ જય જય રામ
જય રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય જય રામ
શ્રી રામ
રઘુપતિ રાઘવ રાજા રામ
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ
પતિત પાવન સીતારામ
જય રામ જય જય રામ
જય
સુખીનઃ સર્વે સંતો નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત્. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવામહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષા વહૈ.